આપણે પ્રભુના વચનો વાંચીએ, બીજો કાય વૃત્તાંત અને છઠ્ઠો અધ્યાય. ત્યારે સુલેમાને કહ્યું કે યહોવાએ કહ્યું છે કે તું હું તો ગાઢ અંધકારમાં રહીશ, મેં તારે તારું રહેવાનું મંદિર તથા સર્વકાળ માટે તારે રહેવાનું સ્થળ બાંધ્યું છે. પછી રાજાએ ઇસ્રાયલની આખી જમાત તરફ પોતાનું મોં ફેરવીને તેઓને આશીર્વાદ દીધો. એ વખતે ઇસ્રાયલની આખી જમાત ઊભી રહી હતી. તેણે કહ્યું કે ઇસ્રાયલના દેવ યહોવાને ધન્ય હો કે જેણે પોતાના મુખે મારા બાપ દાઉદને જે કહ્યું હતું તે તેણે પોતાના હાથે પૂરું કર્યું છે. તેણે કહ્યું હતું કે મેં મારા લોકોને મિસર દેશમાંથી કાઢ્યા, તે દિવસથી મેં મારું નામ ત્યાં રહે તે માટે મંદિર બાંધવા સારું ઇસ્રાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી, તેમજ મારા ઇસ્રાયલ લોક ઉપર મેં કોઈ પુરુષને અધિકારી થવા સારું પસંદ કર્યો નથી, પણ મારું નામ રહેવા માટે યરૂસાલેમને મેં પસંદ કર્યું છે અને મારા ઇસ્રાયલ લોકનો ઉપરી થવા સારું દાઉદને મેં પસંદ કર્યો છે. હવે ઇસ્રાયલના દેવ યહોવાના નામને સારું મંદિર બાંધવાનું મારા બાપ દાઉદના અંતકરણમાં હતું, પણ યહોવાએ તેને કહ્યું કે મારા નામને સારું મંદિર બાંધવાનું તારા અંતકરણમાં હતું એ તો ઠીક હતું, પરંતુ તારે તે મંદિર બાંધવું નહીં, પણ તને જે પુત્ર થશે તે મારા નામને સારું મંદિર બાંધશે. યહોવા પોતે જે વચન બોલ્યો તે તેણે પૂર્યું કર્યું છે, કેમ કે હું મારા પિતા દાઉદને ઠેકાણે ઊભો થયો છું ને યહોવાના વચન પ્રમાણે ઇસ્રાયલના રાજ્યાસન પર બેઠો છું ને મેં ઇસ્રાયલના દેવ યહોવાના નામને સારું મંદિર બાંધ્યું છે અને તેમાં મેં કોષ મૂક્યો છે. એ કોષમાં યહોવાએ ઇસ્રાયલ પુત્રોની સાથે જે કરાર કર્યો હતો તે છે. યહોવાની વેદીની સન્મુખ ઇસ્રાયલની આખી જમાતની આગળ ઊભા થઈને તેણે પોતાના હાથ પસાર્યા. સુલેમાને પિત્તળનો 5 હાથ લાંબો તથા 5 હાથ પહોળો તથા 3 હાથ ઊંચો બાજટ બનાવીને તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. તેના ઉપર તે ઊભો રહ્યો ને ઇસ્રાયલની આખી જમાતની આગળ તેણે ઘૂંટણ ટેકવીને આકાશ તરફ પોતાના હાથ પ્રસાર્યા અને તેણે કહ્યું, હે યહોવા ઇસ્રાયલના દેવ, આકાશમાં તથા પૃથ્વી પર તારા જેવો કોઈ દેવ નથી. તારા જે સેવકો પોતાના ખરા અંતકરણથી તારી આગળ ચાલે છે તેઓની સાથે તું કરાર પાડે છે તથા તેઓ પર તું કૃપા રાખે છે. તારા સેવક મારા પિતા દાઉદને તે જે વચન આપ્યું હતું તે તેની પ્રત્યે તે પાડ્યું છે. હા, તું તારા મુખથી જે બોલ્યો તે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજ છે તેમ. તો હવે હે યહોવા ઇસ્રાયલના દેવ, તારા સેવક મારા બાપ દાઉદને તે જે વચન આપ્યું છે તે તેની પ્રત્યે પાડ. તે એ કે જેમ તું મારી આગળ ચાલ્યો છે તેમ તારા વંશજો પોતાના માર્ગ સંભાળીને મારા નિયમ પ્રમાણે ચાલશે, તો મારી નજર આગળથી ઇસ્રાયલના રાજ્યાસન પર બેસનાર પુરુષની તને ખૂબ પડશે નહીં. માટે હવે હે યહોવા ઇસ્રાયલના દેવ, તે જે વચન તારા સેવક દાઉદને આપ્યું છે તે સત્ય ઠરો, પણ શું દેવ ખરેખર માણસની સાથે પૃથ્વી ઉપર વસે? જો આકાશ તથા આકાશોના આકાશમાં તો તારો સમાવેશ થાય એમ નથી, ત્યારે આ જે મંદિર મેં બાંધ્યું છે તેમાં તારો સમાવેશ થવો એ કેટલું બધું અશક્ય છે. તો પણ હે યહોવા મારા દેવ, તારા સેવકની પ્રાર્થના તથા તેની યાતના ધ્યાનમાં લઈને તારો સેવક તારી આગળ જે પુકાર તથા પ્રાર્થના કરે છે તે તું સાંભળજે. રાત દિવસ આ મંદિર તરફ એટલે જે ઠેકાણા વિશે તે કહ્યું છે કે મારું નામ હું ત્યાં રાખીશ તે તરફ તારી આંખો ઉગાડી રહે, કે જેથી તારો સેવક આ સ્થળ તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તું સાંભળે. તારો સેવક તથા તારા ઇસ્રાયલી લોક આ સ્થળ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તેઓની યાતનાઓ તું સાંભળજે. હા, તારા રહેઠાણમાંથી એટલે આકાશમાંથી તું સાંભળજે અને સાંભળીને ક્ષમા કરજે. જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ અપરાધ કરે ને તેને સોગંદ દેવા સારું તેને સમ ખવડાવવામાં આવે ને તે આવીને આ મંદિરમાંની તારી વેદીની સન્મુખ સમ ખાય, તો આકાશમાંથી તે સાંભળીને તે પ્રમાણે કરજે ને દુષ્ટના કર્મો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તારા સેવકોનો ન્યાય કરજે ને નેક માણસને ન્યાયી ઠરાવીને તેની નેકી પ્રમાણે તેને ફળ આપજે. જો તારા ઇસ્રાયલી લોક તારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર ખાય અને જો તેઓ પસ્તાવો કરીને પોતાના દેવ તરીકે તને કબૂલ કરે ને આ મંદિરમાં આવીને તારી પ્રાર્થના તથા યાચના કરે તો તું આકાશમાંથી તે સાંભળીને તારા ઇસ્રાયેલી લોકના પાપ ક્ષમા કરજે ને જે દેશ ત્યાં તેઓને તથા તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજે. જ્યારે તેઓએ તારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે આકાશ બંધ થઈ જાય ને વરસાદ ન વરસે તે વખતે જો તેઓ આ સ્થળ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ને તારા નામનું સ્મરણ કરે આ પ્રમાણે જ્યારે તું તેઓને પીડે ને તેઓ પોતાના પાપથી ફરે ત્યારે તો આકાશમાંથી તે સાંભળીને તારા સેવકોના તથા તારા ઇસ્રાયેલી લોકના પાપની ક્ષમા કરજે. કેમ કે જે રૂઢ માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તું તેઓને શીખવે છે અને તારો જે દેશ તે તારા લોકને વતન તરીકે આપ્યો છે તે પર વરસાદ મોકલજે. જો દેશમાં દુકાળ પડે, મરકી ચાલે, ચૂક મસી તીડ કે કાતરા પડે, જો તેઓના દેશના નગરોમાં તેઓના શત્રુઓ તેઓને ઘેરી લે, ગમે તે મરકી કે મંદવાળ આવ્યો હોય, ત્યારે ગમે તે પ્રાર્થના કે યાચના હર કોઈ માણસ અથવા તારા સર્વ ઇસ્રાયેલી લોક પોતપોતાની પીડા અને પોતપોતાનું દુઃખ જાણીને પોતાના હાથો આ મંદિર તરફ પ્રસારીને કરે તો તારા રહેઠાણ આકાશમાંથી તું તે સાંભળીને ક્ષમા કરજે. ને દરેક માણસનું અંતઃકરણ તું જાણે છે, માટે તેને તેની સર્વ કરણી પ્રમાણે ફળ આપજે. કેમ કે તું કેવળ તું જ સર્વ મનુષ્યના અંતઃકરણો જાણે છે, જેથી જે દેશ તેણે અમારા પિતૃઓને આપ્યો છે તેમાં તેઓ રહે ત્યાં સુધી તેઓ તારાથી બીને તારા માર્ગોમાં ચાલે. વળી પરદેશી કે જેઓ તારા ઇસ્રાયેલી લોકમાંના ન હોય તેઓ જ્યારે તારા મોટા નામ તથા તારા પરાક્રમી હાથ તથા તારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે ને આવીને તેઓ આ મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તું તારા રહેઠાણ આકાશમાંથી તે સાંભળજે. ને તે પરદેશી જે સઘળી બાબત વિશે તને વિનંતી કરે તે પ્રમાણે તું કરજે કે જેથી પૃથ્વીના સર્વ લોક તારું નામ જાણીને તારા ઇસ્રાયેલી લોકની પેઠે તારી બીક રાખે ને તેઓ જાણે કે આ મંદિર જે મેં બાંધ્યું છે તે તારા નામથી ઓળખાય છે. જો તારા જે લોક કોઈ માર્ગે તું તેઓને મોકલે તે માર્ગે પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય ને આ નગર જે તે પસંદ કર્યું છે ને જે મંદિર મેં તારા નામને સારું બાંધ્યું છે તેની તરફ મુખ ફેરવીને તારી પ્રાર્થના કરે તો તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના આકાશમાંથી સાંભળીને તું તેઓનો પક્ષ લેજે. જો તેઓ તારી વિરુદ્ધ પાપ કરે, કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી, ને તું તેઓ પર કોપાયમાન થઈને તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપે ને તેથી તેઓને આગેના કે પાસેના દેશમાં બંદીવાન કરીને પકડી લઈ જવામાં આવે, તો પણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય ત્યાં જો તેઓ વિચાર કરે ને તેઓની ગુલામગીરીના દેશમાં પસ્તાવો કરીને તારી યાચના કરીને કહે કે અમે પાપ કર્યું છે, અમે વિપરીત રીતે વર્ત્યા છીએ, અમે દુષ્ટતા કરી છે, વળી ત્યાં જો તેઓ પોતાના પુરા તથા શુદ્ધ અંતકરણથી તારી વિરુદ્ધ તારી તરફ ફરીને તેઓનો જે દેશ તેઓના પિતૃઓને આપ્યો છે ને જે નગર ત્યાં પસંદ કર્યું છે તથા જે મંદિર તારા નામને સારું મેં બાંધ્યું છે તેઓની ભણી મુખ ફેરવીને તેઓ પ્રાર્થના કરે તો તું આકાશમાંથી એટલે તારા રહેઠાણમાંથી તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તારા લોક જેઓએ તારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને ક્ષમા કરજે. હવે હે મારા દેવ, હું તારી આજીજી કરું છું કે આ ઠેકાણે કરેલી પ્રાર્થના પર તારી આંખો ખુલ્લી રહે અને તથા તારા કાન ચકોર રહે. તો હવે હે યહોવા દેવ, તું તથા તારા સામર્થ્યનો કોષ તારા વિશ્રામ સ્થાનમાં ઉઠી આવ. હે યહોવા દેવ, તારા યાજકો વિજય વસ્ત્રથી વેષ્ટિત થાય, તારા ભક્તો ભલાઈમાં આનંદ માને. હે યહોવા દેવ, તારા અભિષિકની અવગણના ન કર, તારા સેવક દાઉદ ઉપરની કૃપાનું સ્મરણ કર.
સાતમો અધ્યાય. જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો ત્યારે આકાશથી અગ્નિએ ઉતરીને દહનાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું. તેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી ન શક્યા. જ્યારે અગ્નિ ઉતર્યો ને મંદિર ઉપર યહોવાનું ગૌરવ દેખાયું ત્યારે સર્વ ઇસરાયલ પુત્રો તે જોઈ રહ્યા હતા. તેઓએ ફરસબંધી પર પોતાના મુખ ભૂમિ સુધી નમાવીને ભજન કર્યું ને યહોવાની આભાર સ્તુતિ કરી ને કહ્યું કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. પછી રાજા તથા સર્વ લોકે યહોવાને બલિદાન આપ્યા. સુલેમાન રાજાએ 22,000 બળદો તથા 1,20,000 ઘેટાનું બલિદાન આપ્યું. એમ રાજાએ તથા સર્વ લોકોએ દેવના મંદિરની પ્રતિષ્ઠા કરી. યાજકો પોતપોતાના કામ પ્રમાણે ઉભા રહ્યા. દાઉદ રાજાએ લેવીઓની સેવાથી યહોવાની સ્તુતિ કરી. ત્યારે યહોવાની કૃપા સર્વકાળ ટકે છે માટે આભાર સ્તુતિ કરવા સારું દાઉદે જે વાજિંત્રો બનાવ્યા હતા તે લઈને લેવીઓ પણ ઉભા રહ્યા. યાજકો તેમની આગળ રણશીંગડા વગાડતા હતા અને સર્વ ઇસરાયેલીઓ ઉભા રહ્યા હતા. વળી સુલેમાને યહોવાના મંદિરની આગળના ચોકના મધ્યભાગને પવિત્ર કર્યો, કેમ કે ત્યાં તેણે દહનાર્પણો તથા શાંતિઅર્પણોનો મેદ ચઢાવ્યા. કેમ કે જે પિત્તળની વેદી સુલેમાને બનાવી હતી તેમાં દહનાર્પણ તથા ખાદ્યાર્પણ તથા તેઓનો મેદ માઈ શકે એમ ન હતું. આ પ્રમાણે તે સમયે સુલેમાનને તથા તેની સાથે હમાથના નાકાથી તે મિસરના નાળા સુધીના સર્વ ઇસરાયેલના મોટા સમુદાયે 7 દિવસ પર્વ પાળ્યું. તેઓએ 8મે દહાડે એક આખરની સભા ભરી, કેમ કે તેઓએ 7 દિવસ સુધી વેદીની પ્રતિષ્ઠા કરીને પર્વ પાળ્યું હતું. વળી જે મહેર યહોવાએ દાઉદ, સુલેમાન તથા તેના ઇસરાયેલી લોકો પર રાખી હતી તેને લીધે આનંદ કરતા તથા મનમાં હરખાતા લોકોને તેણે 7મા માસને 23મે દિવસે તેમના તંબુઓમાં પાછા મોકલી દીધા. એ પ્રમાણે સુલેમાને દેવનું મંદિર તથા રાજાનો મહેલ પૂરા કર્યા અને યહોવાના મંદિરમાં તથા પોતાના મહેલમાં જે સઘળું કરવાનું સુલેમાનના અંતઃકરણમાં હતું તે તેણે નિર્વિઘ્ને પૂરું કર્યું. યહોવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું કે મેં તારી પ્રાર્થના સાંભળી છે ને મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યું છે. જો હું આકાશ એવું બંધ કરું કે બિલકુલ વરસાદ આવે નહીં, અથવા જો હું તીડોને દેશના ખેતરોને ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકમાં મરકી મોકલું, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉગાડી રહેશે ને મારા કાન ટકોર રહેશે. મારું નામ અહીં સદાકાળ રહે માટે મેં આ મંદિરને પસંદ કરીને તેને પવિત્ર કર્યું છે. મારી આંખો તથા મારું અંતઃકરણ અહીં સતત રહેશે. જેમ તારો પિતા દાઉદ ચાલ્યો તેમ જો તું મારી આગળ ચાલશે ને જે આજ્ઞાઓ મેં તને આપી છે તે સર્વ પ્રમાણે કરશે અને મારા વિધિઓ તથા હુકમો પાળશે, તો તારા પિતા દાઉદની સાથે કરેલા કરાર પ્રમાણે ઇસરાયેલમાં રાજા થવા માટે તારા વંશમાં વારસાની ખોટ પડશે નહીં. તે પ્રમાણે હું તારું રાજ્યાસન કાયમ રાખીશ. પણ જો તમે વિપરીત થઈને મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ જે મેં તમારી આગળ મૂક્યા છે તેઓનો ત્યાગ કરશો ને અન્ય દેવોની ઉપાસના કરીને તેઓને ભજશો, તો મારો જે દેશ મેં ઇસરાયેલને આપ્યો છે તેમાંથી હું તેઓને જડમૂળથી ઉખેડી નાખીશ અને આ મંદિર જેને મેં મારા નામને સારું પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીને તેને સર્વ લોકોમાં પહેણી રૂપ તથા મહેણા રૂપ કરીશ. આ મંદિર કે જે ઘણું ભવ્ય છે તેની પાસે થઈને જનાર અચંબો પામીને કહે છે કે યહોવાએ આ દેશની તથા આ મંદિરની આવી દુર્દશા કેમ કરી હશે. ત્યારે તેઓ ઉત્તર આપશે કે તેઓના પિતૃનો દેવ યહોવા જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તેનો તેઓએ ત્યાગ કરીને અન્ય દેશને સ્વીકાર્યા ને તેઓને ભજ્યા તથા તેઓની ઉપાસના કરી તે માટે તે જ માટે તેણે એ સત્ય આફત તેઓના ઉપર આણી છે.
બીજો કાવ્યોતરનું પુસ્તક એનો 8મો અધ્યાય, જે 20 વર્ષમાં સુલેમાન યહોવાનું મંદિર તથા પોતાનો મહેલ બાંધી રહ્યો, ત્યાર પછી હુરામે જે નગરો તેને આપ્યા હતા તેમને તેણે ફરીથી બાંધીને ત્યાં ઇઝરાયલ પુત્રને વસાવ્યા. પછી સુલેમાને હમાત સુબા ઉપર ચડાઈ કરીને તેને જીતી લીધો. તેણે અરણ્યમાં તાદમો તથા હમાતમાં ભંડારના સર્વ નગરો બાંધ્યા. વળી તેણે ઉપલું બેત હોરોન તથા નીચલું બેત હોરોન બાંધ્યા ને કોટ દરવાજા તથા ભૂંગળોથી તેઓને સુરક્ષિત કર્યા. બાલાત તથા ભંડારના જે સર્વ નગરો સુલેમાનના પોતાના હતા તે તેના રથોના સર્વ નગરો, તેના સવારોના નગરો તથા પોતાની મોજને માટે યરૂસલેમમાં, લબાનોનમાં ને પોતાની હુકુમતના સર્વ દેશોમાં જે નગરો બાંધવા ચાહ્યા તે સર્વ તેણે બાંધ્યા. હિત્તીઓ, અમોરીઓ, પિરિઝીઓ, હિવીઓ તથા યબુસીઓમાંના જે બાકી રહ્યા હતા અને જેઓ ઇઝરાયલના વંશજો ન હતા તેઓના વંશજોમાંના કેટલાયક તેઓની પાછળ દેશમાં બચી રહ્યા હતા અને જેઓનો ઇઝરાયલ પુત્રોએ નાશ કર્યો ન હતો તેઓને માથે સુલેમાને વેટ નાખી અને આજ સુધી એમ જ છે. પણ સુલેમાને પોતાના કામને સારું ઇઝરાયલ પુત્રોમાંથી કોઈને પણ વેઠ્યા કર્યા નહીં, પણ તેઓ તો લડવૈયા, સરદારો તેમજ તેના રથોના તથા સવારોના ઉપરી હતા. લોકો ઉપર અધિકાર ચલાવનાર સુલેમાન રાજાના મુખ્ય અમલદારો અડીસો હતા. સુલેમાને ફારુનની પુત્રીને માટે જે મહેલ બાંધ્યો હતો ત્યાં તે તેને દાઉદનગરમાંથી ટેવી લાવ્યો. તેણે કહ્યું કે જે સ્થળમાં યહોવાનો કોષ આવ્યો છે તે પવિત્ર છે, માટે મારી સ્ત્રી ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં રહેશે નહીં. ત્યાર પછી પર્શાળની સામે યહોવાની જે વેદી સુલેમાને બાંધી હતી તે ઉપર યહોવાને તે દાન અર્પણો ચઢાવતો હતો. દરરોજના કાર્યક્રમ પ્રમાણે સાબાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ તથા મુકરર પર્વોએ એટલે વર્ષમાં 3 વાર બે ખમીર રોટલીના પર્વમાં, સપ્તાહના પર્વમાં તથા માંડવાઓના પર્વમાં મૂસાની આજ્ઞા પ્રમાણે તે અર્પણ કરતો. તેણે દરરોજના કાર્યક્રમ પ્રમાણે પોતાના પિતા દાઉદના વિધિ પ્રમાણે યાજકોના કામ પર વારા પ્રમાણે મુકરર કરેલી ટોળીઓને, લેવીઓને પોતાના કામ ઉપર એટલે સ્તોત્ર ગાવા તથા યાજકની સેવા કરવા સારું ઠરાવ્યા. વળી દરેક દ્વાર આગળ વારા પ્રમાણે દ્વારપાળો નિમ્યા, કેમ કે ઈશ્વર ભક્ત દાઉદે એવી આજ્ઞા કરી હતી, કોઈ પણ કામ સંબંધી અથવા ભંડારો સંબંધી યાજકો તથા લેવીઓને રાજાએ જે આજ્ઞા આપેલી હતી તેની તેઓ અવગણના કરતા નહીં. યહોવાના મંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારથી તે પૂરું થયું ત્યાં સુધી સુલેમાનનું સર્વ કામ તૈયાર થયું હતું. એ પ્રમાણે યહોવાનું મંદિર પૂરું થયું. ત્યાર પછી સુલેમાન અદોમ દેશમાં સમુદ્ર કાંઠા પરના એસ્યોન ગેબેર તથા એલોથ ગયો. ખુરામે પોતાના ચાકરોની હસ્તક વહાણો તથા સમુદ્રના ભૂમિયા નાવિકો તેની પાસે મોકલ્યા. તેઓ સુલેમાનના સેવકોની સાથે ઓફિર ગયા ને ત્યાંથી 450 તાલંત સોનું લાવીને સુલેમાન રાજાને તે આપ્યું.
બીજો કાળ વૃત્તાંત અને તેનો 9મો અધ્યાય. શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગુંચવણિયા પ્રશ્નો પૂછીને સુલેમાનની પરીક્ષા કરવા સારું ભારે રસાલા સાથે સુગંધિત દ્રવ્યો, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન હીરા માણેક લાદેલા ઊંટો લઈને યરૂશાલેમ આવી અને સુલેમાનની પાસે આવીને પોતાના અંતઃકરણમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેણે તેની સાથે વાત કરી. સુલેમાને તેણે તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય એવી એકે બાબત ન હતી. સુલેમાનનું જ્ઞાન, તેણે બાંધેલું મંદિર, તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીઓનું ઉભા રહેવું, તેઓના વસ્ત્ર, તેના પાત્રવાહકો અને તેઓના વસ્ત્ર તથા જે દહન્યાર્પણો તે યહોવાના મંદિરમાં ચઢાવતો તે સર્વ શેબાની રાણીએ જોયું ત્યારે તે આભી બની ગઈ. તેણે રાજાને કહ્યું કે તારા કૃત્યો વિશે તથા તારા જ્ઞાન વિશે જે વાત મેં મારા દેશમાં સાંભળી હતી તે ખરી છે, પરંતુ અહીં આવીને મેં મારી નજરે જોયું ત્યાં સુધી તે વાતો હું માનતી નહોતી.
પણ હવે હું જોઉં છું કે તારા વિશાળ જ્ઞાન વિશે મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. મેં જે તારી કીર્તિ સાંભળી હતી તે કરતા તારી કીર્તિ વિશેષ છે. ધન્ય છે આ તારા માણસોને ને ધન્ય છે આ તારા સેવકોને, કેમ કે તેઓ નિત્ય તારી સમ્મુખ ઉભા રહીને તારા જ્ઞાનનો લાભ લે છે. તારા દેવ યહોવાની સ્તુતિ થાવ, તેણે તારા ઉપર પ્રસન્ન થઈને પોતાના તરફથી રાજા થવા માટે તને પોતાના રાજ્યાસન ઉપર બેસાડ્યો છે. કેમ કે ઈશ્રાયલ પર તારા દેવનો પ્રેમ હોવાથી અને તેઓને સદા કાયમ કરવા સારું તે ચાહતો હતો, તેથી તેણે તને રાજા ઠરાવ્યો કે તું તેઓનો ઇન્સાફ તથા ન્યાય કરે. તેણે રાજાને 120 તાલન સોનું, પુષ્કળ સુગંધી દ્રવ્યો તથા મૂલ્યવાન હીરા માણેક આપ્યા. જે સુગંધી દ્રવ્યો શેબાની રાણીએ સુલેમાન રાજાને આપ્યા તેના જેવા બીજા કદી જોવામાં આવ્યા નહોતા. હુરામના તથા સુલેમાનના જે નાવિકો ઓફિરથી સોનું લાવતા હતા તેઓ તેની સાથે સુખડ તથા મૂલ્યવાન રત્નો પણ લાવતા હતા. રાજાએ સુખડમાંથી યહોવાના મંદિરને સારું તથા રાજાના મહેલને સારું, અગાસીઓ તથા ગવૈયાઓને સારું વીણા તથા સિતાર બનાવ્યા. યહુદિયા દેશમાં આગળ એવા કદી પણ જોવામાં આવ્યા નહોતા. સુલેમાન રાજાને સારું જે ભેટ શેબાની રાણી લાવી હતી તેટલી જ કિંમતની સામી ભેટ સુલેમાન રાજાએ તેને આપી, ને તે ઉપરાંત તેણે જે કંઈ માંગ્યું તે આપીને તેણે તેની સર્વ ઈચ્છા તૃપ્ત કરી. પછી તે પોતાના રસાલા સાથે પોતાના દેશમાં પાછી ગઈ. દર વર્ષે સુલેમાનની પાસે 666 તાલન સોનું આવતું હતું, વેપારીઓ પાસેથી કર તરીકે મળતું તથા અરબસ્તાનના સર્વ અમીરો તથા દેશના ખંડિયા રાજાઓ તરફથી જે સોનું મળતું હતું તે તો જુદું. સુલેમાન રાજાએ ઘડેલા સોનાથી 200 ઢાલો બનાવી, દરેક ઢાલમાં 20 રતલ સોનું ગયું. તેણે ઘડેલા સોનાની બીજી 300 નાની ઢાલો બનાવી, દરેક ઢાલમાં 10 રતલ સોનું ગયું. રાજાએ તેઓને લબાનોન વનગૃહમાં મૂકી. વળી તેણે હાથી દાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું, તેને ચોખ્ખા સોનાથી મળ્યું. સિંહાસનને 6 પગથિયા તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલા હતા ને બેઠકની જગા પાસે બંને બાજુએ હાથા હતા ને હાથાઓની બંને બાજુએ બે સિંહ ઉભા હતા. 6 પગથિયા પર બંને બાજુએ મળીને 12 સિંહ ઉભા હતા. આના જેવું સિંહાસન કોઈ પણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું. સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો ચોખ્ખા સોનાના હતા. સુલેમાનના સમયમાં રૂપું કઈ વિસાતમાં ગણાતું નહોતું, કેમ કે રાજાના વહાણો હુરામના નાવિકોની સાથે તારસિસ જતા. દર 3 વર્ષે વહાણો એક વાર તારસિસથી સોનું, રૂપું, હાથીદાંત, વાંદરા તથા મોર લઈ આવતા. એ પ્રમાણે દ્રવ્ય તથા જ્ઞાનમાં પૃથ્વીના સર્વ રાજાઓ કરતા સુલેમાન શ્રેષ્ઠ હતો. દેવે તેને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા સારું પૃથ્વી પરના સર્વ રાજાઓ સુલેમાનની પાસે આવતા. દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ એટલે સોના રૂપાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્યો, ઘોડા તથા ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા. સુલેમાનની પાસે ઘોડાઓને સારું અને રથોને સારું 4,000 તબેલા તથા 12,000 સવારો હતા. તેણે તેમને રથોના નગરોમાં તેમજ યરૂશલેમમાં પોતાની પાસે રાખ્યા હતા. નદીથી તેઠે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજા ઉપર તેની હકુમત હતી. તેણે યરૂશલેમમાં રૂપું એટલું વધારી દીધું કે તે પથ્થરની તોલે થઈ ગયું તથા એરેજ કાસ્ટને એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લરના કાસ્ટને તોલે થઈ પડ્યું. લોકો મિશ્રમાંથી તથા સર્વ દેશોમાંથી સુલેમાનને સારું ઘોડા લાવતા. સુલેમાનના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રવુદકની તવારીખમાં, સિલોની અહિયાના ભવિષ્યવાદના પુસ્તકમાં તથા નબાટના પુત્ર યરોબામ સંબંધીના ઇદ્દો દ્રષ્ટાના દર્શનના પુસ્તકમાં લખેલા છે. સુલેમાને યરૂશલેમમાં સર્વ ઇસ્રાયલ ઉપર 40 વર્ષ રાજ કર્યું. પછી તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેને તેના પિતાના દાઉદ નગરમાં દાટ્યો. તેની જગ્યાએ તેનો પુત્ર રહાબામ રાજા થયો.
કાવ્યવૃત્તાંતનું બીજું પુસ્તક તેનો 10મો અધ્યાય. સર્વ ઇસ્રાયલીઓ રહાબામને રાજા કરવા સારું શખેમમાં એકઠા થયા હતા, તેથી તે શખેમ ગયો. નબાટના પુત્ર યરોબામે તે વિશે સાંભળ્યું. એ વખતે તે મિસરમાં હતો. ત્યાં તે સુલેમાન રાજાની પાસેથી નાસી ગયો હતો. ત્યારે તે મિસરમાંથી પાછો આવ્યો, કેમ કે માણસ મોકલીને તેને ત્યાંથી તેડી મંગાવવામાં આવ્યો. યરોબામે તથા સર્વ ઇસ્રાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી કે તારા પિતાએ અમારા પર ભારે જુસરી મૂકી હતી, માટે હવે તારા પિતાની સખત વેઠ તથા તેણે મૂકેલી ભારે જુસરી તું કંઈક હલકી કર, એટલે અમે તારે તાબે રહીશું. તેણે તેઓને કહ્યું કે 3 દડા પછી તમે મારી પાસે પાછા આવજો. એટલે લોક ત્યાંથી વિદાય થયા. રહાબામ રાજાએ તેના પિતા સુલેમાનની હયાતીમાં એની હજુરમાં જે વડીલો ઉભા રહેતા હતા તેઓની સલાહ લેતા પૂછ્યું કે આ લોકોને શું ઉત્તર આપવો, એ વિશે તમે મને શી સલાહ આપો છો. તેઓએ તેને કહ્યું કે જો તું આ લોકો ઉપર માયા દેખાડશે, તેઓને રાજી રાખશે ને તેઓને મીઠા વચનો કહેશે તો તેઓ હંમેશા તારે તાબે રહેશે. પણ વડીલોએ એને જે સલાહ આપી હતી એ તેણે ગણકારી નહીં, ને પોતાની સાથે મોટા થયેલા જે જુવાનો એની ખિજમતમાં રહેતા હતા તેઓની તેણે સલાહ લીધી. એણે તેઓને પૂછ્યું કે આ લોકોએ મને એમ કહ્યું છે કે તારા પિતાએ અમારા ઉપર જે જોશરી મૂકી છે તે કંઈક હલકી કર, તેમને 100 જવાબ આપવો, એ વિશે તમે શી સલાહ આપો છો. તેઓએ તેને કહ્યું કે જે લોકોએ તારા પિતાએ મૂકેલી ભારે જુસરી હલકી કરવાનું તને કહ્યું તેઓને તું કહેજે કે મારી ટચલી આંગળી મારા બાપની કમર કરતા જાડી છે, મારા પિતાએ તમારા ઉપર ભારે જુસરી લાદી તો હું તમારા પરની જુસરીનો ભાર વધારીશ, મારો પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતો પણ હું તો ઝેરબંધીથી તમને શિક્ષા કરીશ. રાજાના ફરમાવ્યા પ્રમાણે ત્રીજે દાડે યરોબામ તથા સર્વ લોકો રહાબામની પાસે આવ્યા. તેઓને રાજાએ સખ્તાઈથી ઉત્તર આપ્યો. તેણે વડીલોની સલાહ ગણકારી નહીં પણ જુવાનોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું કે મારા પિતાએ તમારી જુસરી ભારે કરી હતી પણ હું તો તમારી જુસરી એથી પણ વધારે ભારે કરીશ, મારો પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતો પણ હું તો ઝેરબંધીથી તમને શિક્ષા કરીશ. આ પ્રમાણે રાજાએ લોકોનું કહેવું ગણકાર્યું નહીં, કેમ કે એ દેવની ઈચ્છા પ્રમાણે થયું હતું. તેથી યહોવાએ શિલોની અહિયા દ્વારા નબાટના પુત્ર યરોબામને જે વચન આપ્યું હતું તે પૂરું કરે. સર્વ ઇસ્રાયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી. ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો કે દાઉદમાં અમારો શું ભાગ છે, ઈસરાયલના પુત્રમાં અમારો વારસો નથી. હે ઇસ્રાયલ, તમે દરેક પોતપોતાને ઘેર જાઓ, હવે હે દાઉદ તારું પોતાનું ઘર તું સંભાળી લેજે. એમ કહીને સર્વ ઇસ્રાયલો પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પણ યહુદાના નગરોમાં રહેનાર ઇસ્રાયલ પુત્રો પર તો રહાબામની હકુમત કાયમ રહી. પછી હજોરામ જે લશ્કરી વેટ કરાવનારો ઉપરી હતો તેને જ્યારે રહાબામ રાજાએ મોકલ્યો ત્યારે ઇસ્રાયલીઓએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રહાબામ રાજા યરુસલેમ નાસી જવા સારું ઉતાવળે પોતાના રથ પર ચડી બેઠો. એમ ઇસ્રાયલે દાઉદના કુટુંબની વિરુદ્ધ બળવો કર્યો અને આજ સુધી તેમજ છે. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.